ટીપાય તો ઋણમય ગાઢ થઈ શકે, દટાય તો વૃક્ષ બીનું બની શકે, સુકાય તો બિંદુ નભે ચડી શકે, શું થાય તો માનવી દેવ થઈ શકે. વિભીષણ રાવણનો ભાઈ હતો, પણ તે રાવણના જેવો વિલાસી નહોતો. વિલાસી પ્રિયતાને લીધે રાવણ જ્ઞાની છતાં અધર્મને માર્ગે વરી ગયો હતો, અને સંયમ પ્રિયતાને લીધે વિભીષણ ધર્મને માર્ગે સ્થિર રહ્યો હતો. રાવણે હનુમાનને મારી નાખવાનો હુકમ કર્યો ત્યારે વિભીષણે તેને વાર્યો હતો અને કહ્યું હતું કે દૂતને મારવો તે અધર્મ છે. રાવણે તેનું એ વચન માન્ય હતું. વિભીષણ રાવણના મંત્રીમંડળમાં હતો. હનુમાનના ગયા પછી રાવણે પોતાની રાજસભા બોલાવી. પછી તેણે સભાને પ્રશ્ન કર્યો કે આ વાંદરો જે અહીં આટલું તોફાન કરીને ગયો છે તે રામને તેડીને જરૂર આવશે, તો હવે આપણે શું કરવું તે કહો. કેટલાક રાક્ષસોએ કહ્યું લડી નાખવું, બીજું શું? રાવણે કહ્યું જેનો દૂત આવો બળવાન છે તે રામ કેવો હશે? બીજા રાક્ષસોએ કહ્યું કોણે કહ્યું આ દૂત બળવાન હતો? એ તો અમે બધા તે વખતે જરા ગફલતમાં હતા, નહીં તો એ વાંદરાનું ગજું શું? રાવણે કહ્યું ગમે તેમ, પણ હું સભાનો મત પૂછીને કામ કરવા માંગુ છું, કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે મંત્રીઓ અને હિતેચ્છુઓની સંપૂર્ણ સંમતિ મેળવીને જે કાર્ય કરે છે તે માણસ ઉત્તમ છે. જે કોઈને પૂછ્યા વિના કે કોઈને સાથે લીધા વિના પોતાના મનથી નિર્ણય કરી એકલો કાર્ય કરે છે તે મધ્યમ છે, અને જે કશો વિચાર કર્યા વિના કાર્ય કરે છે તે અધર્મ છે. માટે હે સુરવીરો, મને સલાહ આપો. આ સાંભળી રાક્ષસો ગર્વથી ફૂલી ગયા. એક રાક્ષસ ઊભો થઈને બોલવા લાગ્યો, સા ભાર છે રામના, આવવા દો એને, હું એને ચપટીમાં ચોરી નાખીશ. બીજો રાક્ષસ મુછ પર તાવ દઈને બોલ્યો, હું એકલો એની આખી સેનાને પૂરી કરીશ. ત્રીજો રાક્ષસ બોલ્યો, તમે તમારે નિરાતે દારૂ પીધા કરો અને લહેર કરો, હું બધું સાચવી લઈશ. ચોથો બોલ્યો, હુકમ કરો તો હમણાં જ હું રામ લક્ષ્મણના માથા કાપીને લઈ આવું. આમ બોલતા બોલતા બધા રાક્ષસો હથિયારો ખખડાવતા ખડા થઈ ગયા. આખી સભા આમ મદમત બનીને બૂમો પાડતી હતી ત્યાં શાંતિથી વિભીષણે ઊભા થઈને કહ્યું, ભાઈ રાવણ, તું મિથ્યા અભિમાન અને ક્રોધનો ત્યાગ કરી શાંતિથી વિચાર કરીજો કે દોષ કોનો છે, તારો કે રામનો? રામે તારું શું બગાડ્યું હતું કે તે એની સ્ત્રીનું હરણ કર્યું? રાવણે કહ્યું શું બગાડ્યું કેમ? એણે શૂર્પણખાને નાકકાન કાપી નાખ્યા અને ખરદૂષણને મારી નાખ્યા. વિભીષણે કહ્યું પણ એવું એણે સા સારું કર્યું એ તો કહો. હું પૂછું છું કે આત્મરક્ષણને માટે કયો માનવી હથિયાર નહીં ઉપાડે? રાક્ષસોએ રામને પહેલાં છંછેડ્યા, પછી રામ શું કરે? માટે ભાઈ, મારું માનો તો સીતાને પાછી સોંપી દો. રાવણ કાંઈ બોલ્યો નહીં. તેણે સભાજનો તરફ નજર કરી. આખી સભાએ હથિયારો ખખડાવી કહ્યું, એ નહીં બને, અમે રામથી બીતા નથી. રાવણે વિભીષણને કહ્યું, મળી ગયો જવાબ? વિભીષણે કહ્યું, આજે તમે સભાનો અભિપ્રાય પૂછો છો, પણ જે દિવસે સીતાનું હરણ કરવા ગયા તે દિવસે પૂછ્યો હતો? રાવણે કંઈ જવાબ દીધો નહીં. સભા બરખાસ્ત કરી તે ઘેર ગયો. બીજે દિવસે સવારે રાવણે પોતાના મહેલમાં મંત્રીઓની સભા બોલાવી. વિભીષણ પણ એ સભામાં હાજરી આપવા રાવણના મહેલમાં ગયો. મહેલના દરવાજા આગળ બ્રાહ્મણનો વેદઘોષ કરતા હતા. સભામાં એક મંત્રીએ જાહેર કર્યું કે હમણાં હમણાંનો સમય બદલાઈ ગયો છે. હોમ હવનમાં ઘી હોમવા છતાં જોઈએ તેવો ભડકો થતો નથી, પણ ધુમાડાના ગોટા નીકળ્યા કરે છે અને જ્યાં ત્યાં સાપ નીકળે છે. બીજા મંત્રીએ કહ્યું, મધ જળતા હાથીઓનો મધ બંધ થઈ ગયો છે, ઘોડા ગરીબ ગાય જેવા થઈ ગયા છે, ઊંટ અને ગધેડા પણ આખો દિવસ રડ્યા કરે છે. ત્રીજા મંત્રીએ કહ્યું, હમણાં હમણાં તો હું શહેરના દરવાજે શિયારવાને રોતા સાંભળું છું, વળી પહેલાં શહેરમાં એકેય કાગડો દેખાતો નહોતો ને હવે કાગડાઓના ટોરે ટોરા હવેલીઓની બારીઓમાં આવી ભૂંડો અવાજ કરી જાય છે. કોણ જાણે સાથી આવું થયું છે. વિભીષણે કહ્યું, મને એનું કારણ સમજાય છે. રાવણે કહ્યું, શું? વિભીષણે કહ્યું, દેશના રાજાને હાથે મહાન અધર્મ થયો છે, એટલે પ્રજાને માથે આફત આવી છે. મંત્રીઓએ પૂછ્યું, કયો અધર્મ? વિભીષણે કહ્યું, તમે સીતાને હરી લાવ્યા તે સીતાને હેમખેમ પાછી મોકલી દો તો આ પાપનું પ્રાયશ્ચિત થશે. રાવણે કહ્યું, છઠ, તું બિક્કણ છે એટલે તને આવું લાગે છે. મંત્રીઓએ પણ રાવણને ટેકો આપ્યો. થોડા દિવસ પછી રાવણે પોતાના તમામ લડવૈયાઓને સભા બોલાવી. આખા શહેરમાં હથિયારો ખખડવા લાગ્યા. સભા યોદ્ધાઓથી ભરાઈ ગઈ. વિભીષણ પણ આ સભામાં હાજર હતો. રાવણનો બીજો ભાઈ કુંભકર્ણ આ સભામાં પહેલી જ વાર હાજર હતો. રાવણે સભાની આગળ ફરીથી પ્રશ્ન મૂક્યો, હે રાક્ષસો, તમારી મદદથી મેં દેવોને હરાવ્યા છે તો શું હવે રામ નહીં હરાવી શકું? કુંભકર્ણે અત્યારે પહેલી જ વાર જાણ્યું કે રાવણ રામની પત્ની સીતાને બળાત્કારે ઉપાડી લાવ્યો છે અને હવે બધાને રામની સામે લડવાને ઉશ્કેરે છે. તેથી તેને ગુસ્સો ચડ્યો. તેણે ઊભા થઈને કહ્યું, હે રાવણ, તે તારી બુદ્ધિથી ચાલીને સીતાનું હરણ કર્યું, હવે લડવાની વખતે અમને પૂછવાની શી જરૂર છે? આ તો પાણી વહી ગયા પછી પાર બાંધવા જેવું છે. હે રાવણ, જે માણસ પ્રથમ કરવાનું કામ પછી કરે છે અને પછી કરવાનું કામ પહેલાં કરે છે તે પસ્તાય છે. જે રાજા મંત્રીઓની સલાહ વિના કાર્ય કરે છે તે રાજનીતિજ્ઞ નથી. રાવણે કુંભકર્ણને કહ્યું, એટલે તો હું તમારી સલાહ માગું છું. શું તમે મને રામથી ડરી જવાની સલાહ આપશો? કુંભકર્ણે ગર્વથી કહ્યું, કદાપિ નહીં. થનાર વસ્તુ થઈ ગઈ, હવે લડી લેવાનું. રામ કરીને શું કરવાનો છે? આ સાંભળી વિભીષણથી ન રહેવાનું. તે ઊભો થઈને બોલ્યો, હે મંત્રીઓ, હે સભાજનો, રાજા રાવણ વગર વિચારીએ એક કામ કરી બેઠો છે, પણ તમે વગર વિચારીએ તેને સા સારું ટેકો આપી રહ્યા છો. કોઈ માણસમાં ભૂત ભરાયું હોય તો આપણે શું કરીએ છીએ? તેના માથાના વાળ ચાલીને તેનું ભૂત કાઢી નાખીએ છીએ. તો પછી આ રાવણને વાસનાનો ભૂત વર્ગ્યું છે, તે તમે કેમ કાઢી નાખતા નથી? હે મંત્રીઓ, તમે ખરો મંત્ર સલાહ દેનાર હો તો સીતાને પાછી મોકલી દેવાની તેને સલાહ આપો. આ સાંભળી રાવણનો પુત્ર ઇન્દ્રજીત ઊભો થઈને બોલ્યો, આપણા આ રાક્ષસપુરમાં શૌર્ય વીર્ય અને ધર્મ વિનાનો જે કોઈ હોય તો આ મારા કાકા વિભીષણ છે. બિલકુલ ડરપોક, વાંદરાથી બી જાય છે, બે છોકરાથી બી જાય છે. છઠ, આખી સભા આ સાંભળી ખડખડ હસવા લાગી. વિભીષણે શાંતિથી કહ્યું, ભલે મને હસો, પણ અત્યારે કાળ તમને સૌને હસી રહ્યો છે. આથી ગુસ્સામાં આવી રાવણે ગર્જના કરી, અરે દુષ્ટ વિભીષણ, તું મારો ભાઈ ભલે કહેવાય, પણ તું શત્રુનો માણસ છે. ઝેરી સાપ સાથે વસવું સારું, પણ તારા જેવાની સાથે વસવું ખોટું. તારા જેવા સગાઓ મોઢે મીઠું બોલે છે, પણ અંદરથી દુશ્મનાવટ કરે છે. એકવાર કેટલાક માણસો હાથી પર બેસી હાથમાં પાસ લઈ જંગલમાં હાથીઓને પકડવા ગયા, ત્યારે એ જંગલી હાથીઓએ માણસોને કહ્યું, અમે તમારાથી નથી બીતા, તમારા પાસથી નથી બીતા, તમારા શસ્ત્ર કે અસ્ત્રથી પણ નથી બીતા, પણ અમે બીએ છીએ અમારા જ નાચવીલા પેલા હાથીથી. એ જ અમને પકડવાનું તમને બળ આપે છે. ગાયોમાં જેમ દૂધ છે તેમ જ્ઞાતિજનોમાં ઈર્ષ્યા છે. હે વિભીષણ, મારો ઉદય જોઈને તને ઈર્ષ્યા આવે છે, તેથી તું વારંવાર મારું અપમાન કરનારી સલાહ આપે છે. હે અનાર્ય, ફિટકાર છે તને, આજથી તું મને તારું મોં બતાવતો નહીં. વિભીષણ એકદમ ઊભો થઈ ગયો અને બોલ્યો, હે રાવણ, તું ભૂલે છે, હું તને પિતા તુલ્ય ગણું છું અને તારું કમોત ઈચ્છતો નથી, તેથી જ તને આવી સલાહ આપું છું. પણ તને મારી સલાહ ન ગમી હોય તો કાંઈ નહીં, મને ક્ષમા કર. હે રાક્ષસરાજ, તારું કલ્યાણ થાઓ, હું જાઉં છું. રાવણે ગુસ્સામાં કહ્યું, ભલે જા, હું જાણતો જ હતો કે તું દુશ્મનનો માણસ છે, પણ શું કરું, તું મારો ભાઈ છે, એટલે તને અત્યારે તો જીવતો જવા દઉં છું. વિભીષણ પાછળ એના ચાર અનુચરો પણ ગયા. તેઓએ રામની છાવણીમાં જઈને બૂમ મારી, હે વાનરો, આ વિભીષણ રાવણનો પક્ષ છોડી રામને શરણે આવે છે. વાનરોમાં ધમાધમ મચી ગઈ. સૌ રામની પાસે ભેગા થઈ ગયા અને પોતપોતાનો અભિપ્રાય જાહેર કરવા લાગ્યા. કોઈએ કહ્યું, એ દૂત છે, છુપી બાતમી મેળવવા આવ્યો છે. કોઈએ કહ્યું, એ દગો રમવા આવ્યો છે, પેટમાં પેસીને પગ પહોળા કરશે. કોઈએ કહ્યું, સગા ભાઈને છોડીને આવ્યો તે આપણો થઈ રહેશે તેની શી ખાતરી. કોઈએ કહ્યું, એના પર કડક ચોકી પહેરો રાખો. કોઈએ કહ્યું, એની કડક પરીક્ષા કરી જુઓ. હનુમાને કહ્યું, અવિશ્વાસ રાખીને જો આપણે વર્તીએ તો વિશ્વાસુ મિત્રનો પણ મિત્રભાવ દૂષિત થાય છે, માટે હે રામ, તમે એને તમારી પાસે બોલાવો ને એની વાણી પરથી એને પરખી લો. રામે કહ્યું, શરણે આવેલાનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે. વિભીષણને રામની પાસે લાવવામાં આવ્યો. રામચંદ્રના પગમાં પડી તેણે કહ્યું, લંકા નગરીનો, મિત્રોનો અને માલ મિલકતનો ત્યાગ કરી હું હવે તમારે શરણે આવ્યો છું. તમે રાવણ ઉપર ચડાઈ કરો, હું સૌથી પહેલો રાવણની સેનાને ભેદીશ. પછી રામે વિભીષણનો લંકાના રાજા તરીકે અભિષેક કર્યો. તે પછી વિભીષણે રામને સમુદ્ર ઓરંગવાની રીત દેખાડી. રામ રાવણના યુદ્ધમાં વિભીષણે પોતાના વચન પ્રમાણે ઉત્સાહથી ભાગ લીધો હતો. રામને લક્ષ્મણ ઇન્દ્રજીતના બાણથી બેભાન થઈને પડ્યા ત્યારે હનુમાનની સાથે વિભીષણ હાથમાં મશાલ લઈને રણભૂમિમાં ફર્યો હતો. ઇન્દ્રજીતે વાનરોના દેખતા બનાવટી સીતાનો વધ કર્યો ત્યારે વાનરો ભયભીત બની ગયા અને ખરેખર સીતા હણાઈ ગઈ સમજી રામ પણ અસ્વસ્થ બની ગયા. તે વખતે વિભીષણ એકલો જ સાચી હકીકત જાણી શક્યો હતો. તેણે સૌને હિંમત આપી અને ઇન્દ્રજીતના વધનો ઉપાય બતાવ્યો. રામને હાથે રાવણ હણાઈને પડ્યો ત્યારે વિભીષણ શોકાકુર બની ગયો હતો. ગમે તેવો પણ રાવણ તેનો ભાઈ હતો. એટલું જ નહીં પણ તે અતિ પરાક્રમી, ન્યાયી, કરદાન, નીતિ નિપુણ અને તપસ્વી પણ હતો. રાવણના મૃત્યુ પછી એ લંકાનો રાજા બન્યો. જૂના વખતમાં રાજાઓ મંત્રીઓની સલાહ લઈને તેમની સંપૂર્ણ સંમતિથી જ કાર્ય કરતા એવા અનેક ઉદાહરણો રામાયણમાં મળે છે. રાવણના રાજ્યમાં ત્રણ પ્રકારની સભાઓ દેખાય છે. પહેલી મંત્રસભા, જેમાં મંત્રીઓની સામે રાવણ બેસે છે. બીજી રાજસભા, જેમાં મંત્રીઓને રાવણ ઉપરાંત અસંખ્ય સભાસદો છે. અને આ સભાનો અભિપ્રાય છેવટનો ગણાય છે. રાવણ પોતે પણ તેમાં પોતાનો અભિપ્રાય દર્શાવતો નથી. અને ત્રીજી યુદ્ધસભા, જેમાં રાજસભા સભાસદો ઉપરાંત આખા રાજ્યના પ્રતિનિધિ યોદ્ધાઓ સભાસદો તરીકે બેસે છે. મંત્રીસભામાં અને રાજસભામાં વિભીષણે રાવણની નીતિનો વિરોધ કર્યો. ત્યાં સુધી રાવણ તેને બોલ્યો નહીં. પણ યુદ્ધ સભામાં જ્યારે વિભીષણના વિરોધને કોઈનો ટેકો મળ્યો નહીં ત્યારે રાવણે તેને સભામાંથી દૂર કર્યો. કારણ સ્પષ્ટ છે, એવા કટોકટીના સંજોગોમાં વિરોધી બળોને રાખી શકાય નહીં. વિભીષણ જો રાવણનો ભાઈ ન હોત તો તેનો તત્કાર વધ થયો હોત. કુંભકર્ણ પણ રાવણને ઠપકો દે છે, પરંતુ તે પોતે યુદ્ધનો રસિયો છે તથા જેને આજ લગી સાથીદારી આપી તેને છેવટ લગી સાથીદારી આપવી એવું માનનારો છે. રાવણની રાજનીતિને એ વખોડે છે, પરંતુ લાંબો વિવાદ તેને પસંદ નથી. તેથી ઘડીકમાં તેને મનાવી લેવાય છે. વિભીષણ માને છે કે જેવો રાજા તેવો દેશ, તેવો કાર અને તેવી પરિસ્થિતિ. કારણ કે રાજા રાજ્યમાં શ્રેષ્ઠ માનવી છે. તે જેવો દાખલો બેસાડે તેવો બેસે. અને રાજા જ્યારે અધર્મને માર્ગે વર્યો ત્યારે ધર્મનું દેશમાં સ્થાન રહ્યું નહીં. રાવણ કોઈ સાધારણ માણસ નહોતો, તે જ્ઞાની હતો, તપસ્વી હતો, વીર હતો. તેના મહેલમાં બ્રાહ્મણોનો વેદઘોષ ચાલ્યા કરતો. આવો રાવણ પણ વાસનાના ભરથી ખેંચાઈ ખરાબે ચડી ગયો અને નાશ પામી ગયો. રાવણના મૃત્યુ પછી રામે પોતે કહે છે કે હે વિભીષણ, વેર મરણ સુધી જ રહે છે. મરણ પછી વેર રાખવું એ નિરર્થક છે. હવે તો મહાત્મા રાવણ જેટલો તને પ્રિય છે એટલો જ મને પણ પ્રિય છે. રાવણને માટે રામ મહાત્મા વિશેષણ વાપરે છે એ ધ્યાનમાં રાખવા જેવું છે. વિભીષણના દિલમાં રાવણ પ્રત્યે ઈર્ષા નથી, દ્વેષ નથી, પણ કેવળ પ્રેમ છે. તેથી રાવણને છોડીને જતા વેરા તે કહેતો જાય છે કે તમારું કલ્યાણ થાઓ. વિભીષણનું આખું જીવન વાંચતા તે સ્થિતપ્રજ્ઞ યોગી જેવો જણાય છે.